એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે એમ કહો ને કે આપણા બધાના જીવનમાં વણાઈ ગયો છે, કમ્પ્યુટર. પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે આ કમ્પ્યુટર વિજ્ઞાન છે શું? શું એ ખાલી પીળું કોડિંગ, એપ્સ, નવા નવા ગેજેટ્સ બસ એટલું જ છે?
હા, આ સવાલ બહુ મહત્વનો છે. મોટાભાગના લોકો આવું જ વિચારે છે કે સ્ક્રીન સામે બેસીને કંઈક ટેકનિકલ કરવું એટલે કમ્પ્યુટર વિજ્ઞાન. પણ આજે આપણે આ જ ગેરસમજ દૂર કરવી છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ કમ્પ્યુટર પાછળનું અસલી રહસ્ય શું છે. શું એ ફક્ત પેલું દેખાતું મશીન છે કે પછી અંદર કંઈક ઊંડો વિચાર છુપાયેલો છે?
અને આ આખી વાત સમજવા માટે આપણી પાસે એક સરસ પુસ્તક છે, સુબ્રતા દાસગુપ્તાનું કમ્પ્યુટર સાયન્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આ પુસ્તક છે ને એ કમ્પ્યુટર વિજ્ઞાનના મૂળ સુધી જાય છે, એના વૈચારિક પાયાને સમજાવે છે. મને લાગે છે કે આજના ડિજિટલ સમયમાં આ સમજ બહુ જરૂરી છે, ભલે આપણે પોતે કોડિંગ ન કરતા હોઈએ.
બિલકુલ સાચી વાત. કારણ કે કમ્પ્યુટર વિજ્ઞાનની અસર આપણા વિચારો પર, આપણા સમાજ પર અને આપણા ભવિષ્ય પર પણ પડવાની છે. તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ સફર.
તો સૌથી પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. સુબ્રતા દાસગુપ્તા કોણ છે તેઓ, અને શા માટે એમનો જે દૃષ્ટિકોણ છે તે આ વિષય માટે આટલો ખાસ ગણાય છે?
સુબ્રતા દાસગુપ્તા તેઓ યુનિવર્સિટી ઓફ લુઇઝિયાના એટ લાફેટમાં કમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર એમેરિટસ છે. પણ એમની ખાસ વાત એ છે કે તેઓ ખાલી કમ્પ્યુટર વૈજ્ઞાનિક નથી.
ઓ, તો બીજું શું?
તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના ઇતિહાસકાર પણ છે અને સાથે સાથે દાર્શનિક પણ. એટલે એમનો અભિગમ બહુ વ્યાપક છે.
અચ્છા, એટલે એ ખાલી ટેકનિકલ બાબતો જ નહીં પણ એનો ઇતિહાસ કેવી રીતે વિકસ્યો, એની પાછળ કયા વિચારો રહેલા છે એ બધું સમજે છે. આ તો ખરેખર અનોખું કહેવાય.
હા, અને એટલે જ એમનું લખાણ ખૂબ ઊંડાણવાળું હોય છે. એમણે કમ્પ્યુટિંગના ઇતિહાસ પર, જેમ કે ચાર્લ્સ બેબેજ પર લખ્યું છે, એઆઈ પર લખ્યું છે, ડિઝાઇન થિયરી પર પણ લખ્યું છે. એમનો અભિગમ છે ને એ ઇન્ટરડિસિપ્લિનરી છે, એટલે કે તેઓ કમ્પ્યુટર વિજ્ઞાનને ગણિત, તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભાષાશાસ્ત્ર આ બધા સાથે જોડીને જુએ છે.
એટલે એમ કહી શકાય કે તેઓ ફક્ત કેવી રીતે થાય છે એના પર જ નહીં પણ શા માટે થાય છે અને એનો અર્થ શું છે એના પર પણ ફોકસ કરે છે. એટલે આ પુસ્તક માટે તો તેઓ એકદમ પરફેક્ટ વ્યક્તિ છે.
તો હવે આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર. દાસગુપ્તા શું કહેવા માગે છે આ પુસ્તક દ્વારા? કમ્પ્યુટર વિજ્ઞાનનું હાર્દ શું છે?
આ પુસ્તકનો જે સૌથી મોટો અને હું કહીશ કે ક્રાંતિકારી વિચાર છે તે એ છે કે કમ્પ્યુટર વિજ્ઞાન છે ને એ કમ્પ્યુટર નામના મશીન વિશે એટલું નથી જેટલું એ ગણતરી એટલે કે કમ્પ્યુટેશન નામની એક અમૂર્ત પ્રક્રિયા વિશે છે. દાસગુપ્તા એને કૃત્રિમ વિજ્ઞાન કહે છે.
કૃત્રિમ વિજ્ઞાન સાંભળવામાં થોડું અલગ લાગે છે. જેમ આપણે ભૌતિકશાસ્ત્ર કે જીવવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન કહીએ જે કુદરતી ઘટનાઓનો અભ્યાસ કરે, તો આ કૃત્રિમ વિજ્ઞાન એટલે શું?
કૃત્રિમ વિજ્ઞાન એટલે માણસે બનાવેલી વસ્તુઓ અને સિસ્ટમ્સનો અભ્યાસ. કમ્પ્યુટર વિજ્ઞાનના સંદર્ભમાં એ અભ્યાસ કરે છે ગણતરીની ઘટનાનો, એટલે કે અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે, માહિતીની પ્રોસેસિંગ કેવી રીતે થાય છે, સમસ્યા ઉકેલવાની પદ્ધતિઓ કઈ છે વગેરે. આ બધું કમ્પ્યુટરના ભૌતિક દેખાવ કરતાં ઘણું ઊંડું છે.
વાહ, એટલે કમ્પ્યુટર તો ખાલી એક સાધન થયું, અસલ અભ્યાસ તો ગણતરીની રીતનો છે. પેલું ઉદાહરણ છે ને કે ખગોળશાસ્ત્ર કંઈ ટેલિસ્કોપ વિશે નથી, એ તો બ્રહ્માંડ વિશે છે.
બરાબર, એ જ રીતે કમ્પ્યુટર વિજ્ઞાન કમ્પ્યુટર વિશે નથી પણ ગણતરી વિશે છે. આ પુસ્તક પેલી સામાન્ય માન્યતાને તોડે છે કે કમ્પ્યુટર સાયન્સ એટલે ખાલી પ્રોગ્રામિંગ શીખી લેવું. દાસગુપ્તા દલીલ કરે છે કે કમ્પ્યુટેશનલ થિંકિંગ એટલે કે ગણતરીની રીતે વિચારવું એ સમસ્યાઓ ઉકેલવાની અને દુનિયાને જોવાની એક નવી શક્તિશાળી રીત છે અને બધા માટે ઉપયોગી છે.
એટલે આ પુસ્તકનો હેતુ આ બૌદ્ધિક પાયાને સામે લાવવાનો છે, એને સરળ બનાવવાનો છે. ચાલો હવે પુસ્તકના અમુક મુખ્ય વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ. આપણે આમ પ્રકરણ પ્રમાણે નહીં જઈએ પણ અમુક ખાસ મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પહેલો અને સૌથી પાયાનો મુદ્દો આ ગણતરી એટલે શું?
હા, આ સમજવું બહુ જરૂરી છે. પુસ્તક સમજાવે છે કે ગણતરી એટલે મૂળભૂત રીતે કોઈ સમસ્યાને ઉકેલવા માટે નક્કી કરેલા ચોક્કસ ક્રમવાર પગલાં, જેને આપણે અલ્ગોરિઝમ કહીએ છીએ, એને અનુસરવાની પ્રક્રિયા. અને આ વિચાર કંઈ આજકાલનો નથી, એના મૂળ તો છેક પ્રાચીન ગણિત અને તર્કશાસ્ત્ર સુધી જાય છે.
આને સાવ સહેલી રીતે સમજવું હોય ને તો રસોઈની રેસીપીનું ઉદાહરણ લઈ શકાય. રેસીપી શું છે? એ એક અલ્ગોરિધમ જ છે, ચોક્કસ સ્ટેપ્સનો સેટ. હવે તમે એ વાનગી ગેસ સ્ટવ પર બનાવો કે ઇન્ડક્શન પર, એનાથી મૂળ રેસીપી નથી બદલાતી. સ્ટવ એ હાર્ડવેર જેવું છે, પણ રેસીપી એટલે કે અલ્ગોરિધમ મુખ્ય છે.
અને આ આખા વિચારને એક સૈદ્ધાંતિક ગાણિતિક સ્વરૂપ આપ્યું એલન ટ્યુરિંગે એમના ટ્યુરિંગ મશીનના ખ્યાલ દ્વારા. એમણે સાબિત કર્યું કે અમુક નિયમોના સેટથી કોઈ પણ ગણતરી કરી શકાય છે સૈદ્ધાંતિક રીતે.
અને પછી આવ્યા જ્હોન વોન ન્યુમેન. એમણે આધુનિક કમ્પ્યુટરની જે બ્લુ પ્રિન્ટ આપીને એ કમાલની હતી. એમનો સૌથી મોટો અને ક્રાંતિકારી આઈડિયા હતો સ્ટોર્ડ પ્રોગ્રામ કોન્સેપ્ટ, એટલે કે કમ્પ્યુટરને ચલાવવાની સૂચનાઓ એટલે કે પ્રોગ્રામ અને જે ડેટા પર કામ કરવાનું છે એ બંને એક જ મેમરીમાં સ્ટોર કરી શકાય.
એનાથી શું ફરક પડ્યો?
એનાથી મશીન જબરદસ્ત ફ્લેક્સિબલ બની ગયું, કારણ કે હવે એક જ મશીનને અલગ અલગ કામ માટે ફક્ત નવો પ્રોગ્રામ લોડ કરીને વાપરી શકાતું હતું. એને વારે વારે હાર્ડવેરમાં ફેરફાર કરવાની જરૂર નહોતી.
પણ આ બધું છેવટે તો મશીન સાથે જ જોડાયેલું છે ને, એના વગર ગણતરી કેવી રીતે થાય?
સૈદ્ધાંતિક રીતે જુઓ તો ના, ગણતરીનો જે મૂળ વિચાર છે એ અમૂર્ત છે. મશીન તો એને અમલમાં મૂકવાનું એક સાધન છે. કમ્પ્યુટર વિજ્ઞાન ખરેખર તો આ અમૂર્ત પ્રક્રિયાનો સ્વભાવ, એની શક્તિ કેટલી છે અને એની મર્યાદાઓ શું છે એનો અભ્યાસ કરે છે.
આ ખરેખર રસપ્રદ છે. હવે એક બીજો મહત્વનો ખ્યાલ છે એબ્સ્ટ્રેક્શન, એટલે કે અમૂર્તતા. પુસ્તક કહે છે કે આ તો કમ્પ્યુટર વિજ્ઞાનનો આત્મા છે. આ શું છે અને આટલું બધું મહત્વનું કેમ છે?
એબ્સ્ટ્રેક્શન, એનો સીધો સાદો મતલબ છે જરૂર ના હોય એવી જટિલ વિગતોને છુપાવી દેવી અને ફક્ત જે જરૂરી છે એના પર જ ધ્યાન આપવું. આપણે રોજબરોજ આ સતત કરતા હોઈએ છીએ, ખબર છે? જેમ કે આપણે ગાડી ચલાવીએ ત્યારે એન્જિનના દરેક પાર્ટ કેવી રીતે કામ કરે છે એની બધી ટેકનિકલ ડિટેલ જાણવાની જરૂર નથી પડતી.
હા બરાબર, આપણે તો ખાલી સ્ટીયરિંગ, ગિયર, બ્રેક, એક્સિલરેટર બસ આટલું જ વાપરીએ છીએ.
બસ એ જ કમ્પ્યુટિંગમાં પણ આવું જ છે. જે હાઈ લેવલ પ્રોગ્રામિંગ ભાષાઓ છે જેમ કે પાયથન કે જાવા, એ આપણને પેલી હાર્ડવેરની બધી ઝીણી ઝીણી વિગતોથી, ઝીરો અને વનની માથાકૂટથી દૂર રાખે છે. આપણે સીધા વધુ સમજી શકાય એવા કમાન્ડ્સ વાપરી શકીએ છીએ. આ એબ્સ્ટ્રેક્શનને કારણે જ આજે આટલા મોટા અને જટિલ સોફ્ટવેર બની શકે છે. જટિલતાને કાબૂમાં રાખવાની આ ચાવી છે.
એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ મોટું કામ હોય, ધારો કે આપણે ગુજરાતમાં કોઈ મોટો ઉત્સવ ઉજવવાનો હોય, તો એનું આખું આયોજન કરવાને બદલે એને નાના નાના વ્યવસ્થિત ભાગોમાં વહેંચી દેવું, જેમ કે સ્ટેજ વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, મહેમાન વ્યવસ્થા, અને દરેક ટીમ પોતાના ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરે. આ પણ એક પ્રકારનું એબ્સ્ટ્રેક્શન જ થયું ને?
બિલકુલ, તમે એકદમ સાચું સમજ્યા. એબ્સ્ટ્રેક્શન એ સમસ્યાઓને સરળ બનાવવાની અને એના પર વધુ સારી રીતે વિચારવાની એક રીત છે. હવે એક મુદ્દા પર વાત કરીએ જે થોડો અઘરો લાગી શકે પણ છે બહુ જ મહત્વનો. ગણતરીની મર્યાદાઓ. શું કમ્પ્યુટર બધું જ કરી શકે છે? શું દુનિયાની બધી સમસ્યાઓનો ઉકેલ કમ્પ્યુટર લાવી શકે?
આ સવાલ આપણને પેલી પી વિરુદ્ધ એનપી સમસ્યા તરફ લઈ જાય છે, જેનો ઉલ્લેખ પુસ્તકમાં છે. સાંભળવામાં થોડું ટેકનિકલ લાગે છે, એને જરા સહેલી ભાષામાં સમજાવશો?
ચોક્કસ, ચાલો એક ઉદાહરણ લઈએ. સુડોકુ પઝલ તો ઘણા લોકો રમતા હશે. હવે ધારો કે કોઈ તમને એક ભરેલો સુડોકુ આપે અને પૂછે કે આ સાચો છે કે ખોટો.
હા, તો એ ચકાસવું સહેલું છે. દરેક લાઇનમાં, કોલમમાં અને નાના ચોરસમાં 1 થી 9 નંબર એક જ વાર આવવા જોઈએ, એ ફટાફટ ચેક થઈ જાય.
બરાબર, આ ચકાસવાનું કામ પ્રમાણમાં સહેલું અને ઝડપી છે. આ પ્રકારની સમસ્યાઓ એનપી નોન ડિટર્મિનિસ્ટિક પોલિનોમિયલ ટાઈમ ક્લાસમાં આવે છે. પણ હવે ધારો કે તમને ખાલી સુડોકુ આપ્યું છે અને એને ઉકેલવાનું કહ્યું છે.
ઓહ, એ તો અઘરું. એમાં તો બહુ વિચારવું પડે, ટ્રાયલ એન્ડ એરર કરવી પડે, ઘણો સમય જાય.
બસ પીવીએનપી પ્રશ્ન મૂળભૂત રીતે એ જ પૂછે છે. શું એવી બધી સમસ્યાઓ જેનો ઉકેલ ચકાસવો સહેલો છે? એનપી તેને ઉકેલવી પણ એટલી સહેલી છે? એટલે કે પી પોલિનોમિયલ ટાઈમમાં ઉકેલી શકાય?
અને આનો જવાબ શું છે? વૈજ્ઞાનિકો શું માને છે?
મોટાભાગના કમ્પ્યુટર વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ માને છે કે પી એ એનપી બરાબર નથી. પી ડઝન્ટ ઇક્વલ ટુ એનપી. જો કે આ હજુ સુધી સાબિત નથી થયું, પણ એવું માનવામાં આવે છે. એનો અર્થ એ થયો કે એવી ઘણી બધી સમસ્યાઓ છે જેનો ઉકેલ ચકાસવો તો સહેલો છે, પણ તેને ઉકેલવો મૂળભૂત રીતે ખૂબ જ અઘરો અને સમય માંગી લે તેવો છે. આ સમસ્યાઓ ખરેખર અઘરી છે.
પણ આ જાણવું શા માટે જરૂરી છે? એનાથી શું ફરક પડે?
અરે, ઘણો ફરક પડે. આની વાસ્તવિક દુનિયામાં બહુ મોટી અસરો છે. આપણે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ એની સુરક્ષા, ક્રિપ્ટોગ્રાફી, એરલાઇન્સના રૂટ નક્કી કરવા, નવી દવાઓ શોધવી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અમુક કાર્યો, આ બધું એવી સમસ્યાઓ પર આધાર રાખે છે જે એનપીમાં છે પણ પીમાં નથી એવું મનાય છે. એ સમજવું કે અમુક સમસ્યાઓ ખરેખર અઘરી છે એ આપણને વધુ વાસ્તવિક અને વ્યવહારુ ઉકેલો શોધવામાં મદદ કરે છે. એ આપણને આપણી મર્યાદાઓ પણ બતાવે છે.
કમ્પ્યુટર વિજ્ઞાન ખાલી પોતાનામાં જ સીમિત નથી રહેવું, ખરું ને? એણે તો બીજી ઘણી બધી શાખાઓ સાથે પણ હાથ મિલાવ્યા છે. પુસ્તક આ વિશે શું કહે છે?
હા, આ ભાગ ખરેખર બહુ રોમાંચક છે. કમ્પ્યુટર વિજ્ઞાનના મૂળ ભલે ગણિત અને તર્કશાસ્ત્રમાં હોય, પણ આજે એ જીવવિજ્ઞાન માટે, જેમ કે કોમ્પ્યુટેશનલ બાયોલોજી, ઇતિહાસ, સાહિત્ય જેવા માનવ વિદ્યાના વિષયો માટે, ડિજિટલ હ્યુમેનિટીઝ, અર્થશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, પુરાતત્વ, આ બધા માટે એક શક્તિશાળી ઓજાર બની ગયું છે.
અને પેલું તર્કશાસ્ત્ર, લોજિક સાથેનું જોડાણ એ કેટલું ઊંડું છે?
ખૂબ જ ઊંડું. જ્યોર્જ બુલે જે બુલિયન બીજગણિત આપ્યું, એન્ડ ઓર નોટ ગેટ્સ, એ તો આજના ડિજિટલ સર્કિટનો પાયો છે. ગણતરી પોતે જ તાર્કિક રીતે તારણ કાઢવાનું એક સ્વરૂપ છે. એવી જ રીતે ક્લાઉડ શેનનનો માહિતી સિદ્ધાંત, ઇન્ફોર્મેશન થિયરી, જેણે માહિતીને માપવાનો એક ગાણિતિક આધાર આપ્યો, પેલો બીટનો ખ્યાલ, એ પણ બહુ મહત્વનો છે.
અને મનોવિજ્ઞાન સાથે પણ જોડાણ છે, એ થોડું નવાઈ જેવું લાગે.
હા, બિલકુલ. જ્ઞાનાત્મક વિજ્ઞાનમાં એક આખો સિદ્ધાંત છે, મનનો કમ્પ્યુટેશનલ સિદ્ધાંત. હર્બર્ટ સાઇમન અને એલન નેવેલ જેવા વિચારકોએ કહ્યું કે આપણું મગજ પણ એક પ્રકારની માહિતી પ્રોસેસ કરતું તંત્ર છે, અને વિચારવું, કોગ્નિશન, એ મૂળભૂત રીતે ગણતરી જેવી પ્રક્રિયા છે. મગજ જાણે હાર્ડવેર અને મન જાણે સોફ્ટવેર. આ વિચારે મનોવિજ્ઞાનના અભ્યાસમાં ક્રાંતિ લાવી દીધી.
મતલબ કે કમ્પ્યુટર વિજ્ઞાનના જે કોન્સેપ્ટ છે એ આપણને બીજા ક્ષેત્રોને સમજવામાં પણ મદદ કરી રહ્યા છે. સરસ. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે અમુક મુખ્ય સંદેશાઓ તારવવા હોય જે શ્રોતાઓને યાદ રહી જાય, તો એ કયા હોઈ શકે?
મને લાગે છે કે સૌથી પહેલો અને સૌથી અગત્યનો સંદેશ છે કમ્પ્યુટેશનલ થિંકિંગ. ફરીથી કહું છું, આ ખાલી કોડિંગની વાત નથી. આ એક માનસિક ક્ષમતા છે, કોઈ સમસ્યાને સમજવી, એને વ્યવસ્થિત રીતે નાના ભાગોમાં તોડવી, એમાં કોઈ પેટર્ન છે કે કેમ તે ઓળખવી, અને પછી એનો એક પદ્ધતિસરનો ઉકેલ શોધવો. આ વિચારવાની રીત આપણા રોજિંદા જીવનમાં, ગુજરાતમાં આપણે જે નાની મોટી સમસ્યાઓનો સામનો કરીએ છીએ, એમાં પણ બહુ કામ આવી શકે છે.
હા, અને બીજો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગ્યો તે એબ્સ્ટ્રેક્શનની શક્તિ. આ જટિલ દુનિયાને સમજવા અને એને મેનેજ કરવા માટે આ ખરેખર જાદુઈ ચાવી જેવું છે. કોઈ મોટો પ્રોજેક્ટ હોય કે પછી અંગત જીવનની કોઈ ગૂંચવણ, યોગ્ય લેવલ પર એબ્સ્ટ્રેક્શન કરવાથી, એટલે કે બિનજરૂરી વિગતો હટાવીને મુખ્ય મુદ્દા પર ફોકસ કરવાથી ઘણી સ્પષ્ટતા મળે છે.
ત્રીજો મહત્વનો સંદેશ છે, ગણતરીની મર્યાદાઓને સમજવી અને સ્વીકારવી. બધું જ કમ્પ્યુટરથી ફટાફટ સોલ્વ નથી થઈ જવાનું. અમુક સમસ્યાઓ કુદરતી રીતે જ બહુ અઘરી હોય છે, જેમ પેલી પીવીએસ એનપીની વાત સૂચવે છે. આ વાસ્તવિકતા સમજવી જરૂરી છે જેથી આપણે ખોટી અપેક્ષાઓ ન રાખીએ અને એ મુજબ આપણું આયોજન કરીએ.
અને ચોથો, જે કદાચ આ બધાને જોડતો સંદેશ છે, કમ્પ્યુટર વિજ્ઞાન એક નવા લેન્સ તરીકે, એના જે સિદ્ધાંતો અને વિચારો છે એ આપણને ફક્ત ટેકનોલોજી સમજવામાં જ મદદ નથી કરતા, પણ માહિતી કેવી રીતે કામ કરે છે, બુદ્ધિ શું છે, ભાષા કેવી રીતે બને છે, સમાજ જેવી જટિલ સિસ્ટમ્સ કેવી રીતે ચાલે છે, આ બધું સમજવા માટે એક નવી દ્રષ્ટિ, એક નવો નજરિયો આપે છે. એ ખરેખર વિચારવાની એક નવી રીત છે.
ચલો એમાંથી અમુક પર વાત કરીએ.
હા, પેલો એક વિચાર જે વારંવાર કહેવાય છે, ખગોળશાસ્ત્ર ટેલિસ્કોપ વિશે જેટલું છે, કમ્પ્યુટર વિજ્ઞાન કમ્પ્યુટર વિશે તેનાથી વધુ નથી. અબો પ્રખ્યાત છે. આનો અર્થ શું સમજવો?
આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે આપણે સાધન એટલે કે કમ્પ્યુટર પર એટલું ધ્યાન નથી આપવાનું જેટલું એની પાછળ રહેલા મૂળભૂત વિચાર એટલે કે ગણતરી પર આપવાનું છે. ફોકસ મશીન પર નહીં, પણ એની પાછળ જે વિજ્ઞાન છે, જે વિચારધારા છે, તેના પર હોવું જોઈએ.
બીજો એક રસપ્રદ વિચાર છે, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈના સંદર્ભમાં. શું કમ્પ્યુટર વિચારી શકે છે? એ પૂછવું એના જેવું જ છે કે શું સબમરીન તરી શકે છે? આ થોડું સમજાવશો?
હા, આ થોડું ગૂઢ લાગે પણ બહુ માર્મિક છે. કહેવાનો મતલબ એ છે કે મશીનની બુદ્ધિ કે એની વિચારવાની ક્ષમતા એ માણસની બુદ્ધિ જેવી જ હોય એ જરૂરી નથી. જેમ સબમરીન પાણીની અંદર ફરે છે પણ એ માછલીની જેમ તરતી નથી, એની રીત અલગ છે.
અચ્છા, એટલે એ કામ કરી શકે છે પણ એની રીત અલગ હોઈ શકે.
બરાબર. એમ જ એઆઈ કદાચ માણસની જેમ વિચારતું ન પણ હોય, પણ એ એવા કાર્યો કરી શકે છે જેને આપણે બુદ્ધિશાળી ગણીએ, એક અલગ પ્રકારની ક્ષમતા હોઈ શકે છે. એની સરખામણી સીધી માણસ સાથે કરવી યોગ્ય નથી.
અને પેલો ત્રીજો વિચાર જે પીવીએસએનપી સાથે જોડાયેલો છે, શું ઉકેલ શોધવો એ તેને ચકાસવા કરતાં મૂળભૂત રીતે વધુ મુશ્કેલ છે?
આ એક બહુ જ ઊંડો અને ફિલોસોફિકલ પ્રશ્ન પણ બની જાય છે. એ આપણને અમુક સમસ્યાઓની આંતરિક કઠિનતા વિશે વિચારવા પ્રેરે છે. કદાચ એ માનવ સર્જનાત્મકતા, નવી શોધ કરવાની પ્રક્રિયા કેટલી અઘરી હોઈ શકે છે એના પર પણ પ્રકાશ પાડે છે. એ બતાવે છે કે અમુક વસ્તુઓ હાંસલ કરવી એ ખરેખર એક મોટો પડકાર છે.
આ બધી વાતો બહુ સરસ છે, સિદ્ધાંતિક રીતે સમજાય પણ છે, પણ સામાન્ય માણસ માટે આપણા રોજિંદા જીવનમાં આ બધા જ્ઞાનનું શું મહત્વ? આનો ઉપયોગ કેવી રીતે થઈ શકે?
અરે, આનો ઉપયોગ તો ઘણી બધી રીતે થઈ શકે છે. વ્યક્તિગત સ્તરે જુઓ તો પેલી કમ્પ્યુટેશનલ થિંકિંગની વાત કરીને, એ અપનાવવાથી આપણે આપણા નિર્ણયો વધુ સારી રીતે લઈ શકીએ. કોઈ મોટો ધ્યેય હોય, જેમ કે કારકિર્દી બદલવી છે કે નવો ધંધો શરૂ કરવો છે, તો એને નાના વ્યવસ્થિત પગલામાં વહેંચીને, દરેક સ્ટેપનું પ્લાનિંગ કરીને વધુ અસરકારક રીતે આગળ વધી શકાય છે.
અને પ્રોફેશનલ લાઈફમાં તો આ સ્કિલ બહુ જ કામની છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ હોય, તમારી પાસે ઘણો બધો ડેટા હોય, એનું વિશ્લેષણ કરવાનું હોય, કોઈ ચાલતી પ્રક્રિયાને વધુ સારી, વધુ કાર્યક્ષમ બનાવવી હોય, ઓપ્ટિમાઇઝેશન, અને પેલી વાત કે કઈ સમસ્યાઓ ખરેખર અઘરી છે એ સમજવું, એનાથી આપણે વધુ વાસ્તવિક ટાર્ગેટ સેટ કરી શકીએ છીએ.
અને એક નાગરિક તરીકે પણ આ સમજ જરૂરી બની ગઈ છે. આજે ટેકનોલોજી બધે જ છે. ઓનલાઈન પ્રાઇવસીના મુદ્દાઓ છે, એઆઈની નૈતિકતા વિશે ચર્ચાઓ થાય છે, ડિજિટલ સુરક્ષાની વાત છે. આ બધા વિષયો પર એક જાણકાર નાગરિક તરીકે પોતાના મત બનાવવા માટે કમ્પ્યુટર વિજ્ઞાનના આ મૂળભૂત સિદ્ધાંતોની થોડી ઘણી સમજ હોવી જરૂરી છે.
અને મને એવું પણ લાગે છે કે આ સમજથી પેલો ટેકનોલોજીનો જે અજાણ્યો ડર હોય છે ને, એ ઓછો થાય છે. જ્યારે આપણને થોડી ખબર પડે કે આ બધું કેવી રીતે કામ કરે છે, ત્યારે આપણે એનો વધુ સારો ઉપયોગ કરી શકીએ છીએ અને એના વિશે વધુ સમજી વિચારીને નિર્ણયો લઈ શકીએ છીએ. જેમ કે સોફ્ટવેર ડેવલપમેન્ટને ખાલી કોડ લખવા તરીકે નહીં, પણ એક ક્રિએટિવ ડિઝાઇન પ્રોસેસ તરીકે પણ જોઈ શકાય.
તો આ બધી ચર્ચાના અંતે આપણે સૌ શું બોધપાઠ લઈ શકીએ? તમારા માટે આ ચર્ચામાંથી મુખ્ય શું શીખવા મળ્યું?
મારા માટે સૌથી મોટી અને આમ કહું તો આંખ ખોલી નાખે એવી વાત એ હતી કે કમ્પ્યુટર વિજ્ઞાન ખરેખર કેટલું વિશાળ અને બૌદ્ધિક રીતે સમૃદ્ધ ક્ષેત્ર છે. એ ફક્ત મશીનો અને કોડિંગ પૂરતું સીમિત નથી, પણ એ કમ્પ્યુટેશનલ થિંકિંગ જેવી વિચારવાની નવી પદ્ધતિઓ આપે છે, જે ટેકનોલોજીની બહાર પણ એટલી જ ઉપયોગી છે. અને પેલો ખ્યાલ કે તે કૃત્રિમ વિજ્ઞાન છે, એટલે કે માણસે બનાવેલી ઘટનાઓનો અભ્યાસ, એ પણ મને બહુ રસપ્રદ લાગ્યો.
અને મારા માટે બે બાબતો ખાસ ધ્યાન ખેંચી ગઈ. પહેલું, એ સમજવું કેટલું જરૂરી છે કે ગણિતરીની પણ મર્યાદાઓ છે. પેલી પીવીએસએનપી જેવી સમસ્યાઓ આપણને યાદ કરાવે છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વશક્તિમાન નથી, એની પણ સીમાઓ છે. અને બીજું, તર્કશાસ્ત્ર, માહિતી અને ગણિતરી આ ત્રણેય વચ્ચેનો જે ગાઢ અને સુંદર સંબંધ છે, આ ત્રણેય કેવી રીતે એકબીજા સાથે ગૂંથાઈને આજના આધુનિક વિશ્વને આકાર આપી રહ્યા છે, એ ખરેખર અદ્ભુત છે.
અને આ બધી ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે, શું કમ્પ્યુટર વિજ્ઞાનના સિદ્ધાંતો અને આ કમ્પ્યુટેશનલ થિંકિંગને જો આપણે વધુ ઊંડાણથી સમજીએ અને લાગુ કરીએ તો શું આપણને આજના સમયની જે મોટી જટિલ સમસ્યાઓ છે, જેમ કે ક્લાઇમેટ ચેન્જ, જાહેર આરોગ્યની સમસ્યાઓ, સામાજિક અસમાનતા, શું એનો સામનો કરવા માટે કંઈક મૂળભૂત રીતે નવી અને વધુ અસરકારક રીતો મળી શકે? આ એક મોટો પ્રશ્ન છે જેના પર વિચારવું રહ્યું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.